સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના વૈશાખ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની અવસરે ચાંકળા ઉપર બિરાજમાન હતા અને સર્વશ્વેત પુત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ કાળ ક્રિયા સંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. ત્યાં દ્રષ્ટાંત છે. જેમ કોઈ એક મોટો રાજા હોય અથવા મોટો લખેશરી શાહુકાર હોય ને તેને પ્રારબ્ધ અનુસારે તે અધિકાર છૂટી ગયો ને દરિદ્ર પણ આવી ગયું, તેણે કરીને ખડધાન્ય ખાવા મળે અથવા ડોડીની ભાજી મળે તથા કોઠા બોરા બાફેલી પીપેર્યો ઇત્યાદિ જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય, પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલ્યવાળી ચીજો કોઈને ન મળે એવી મંગાવીને ખાધી હોય તે સર્વે સાંભળી આવે ને મનમાં એમ ઘાટ કરે જે એવી એવી ભારે ચીજોને હું મોરે ખાતો ને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉં છું. એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે તે સાંભળી આવે અને જે પ્રથમથી જ જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને તે શું સાંભળે? અહીં સુધી પ્રશ્ન છે. મહારાજ કહે કે જે ભક્તને એકવાર પણ ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય એને દેશકાળે કરીને કદાચ વિષમ પરિસ્થિતિ નિર્માણ થઈ જાય તો એ જ્ઞાન જાય નહીં. જ્ઞાન એ કયું સમજવું? નિશ્ચય રૂપી. એકવાર મહારાજનો અડીખમ નિશ્ચય થઈ ગયો હોય પછી ગમે તે વિપરીત દેશકાળ આવે પણ તેમ છતાંય પણ એને મહારાજની બાબતમાં કોઈ સંશય ન થાય. અને બીજા નંબરમાં મહારાજના સ્વરૂપના નિશ્ચયની સાથે ભજન ભક્તિ કરી, આજ્ઞાનું પાલન કરી અને મહારાજના સુખનો થોડો ઘણો અનુભવ થયો હોય તો પછી મહારાજ કે ભૂલાય એમ નથી. એટલે એ ભક્તને પછી માયા ડૂબાડી ન શકે અને કદાચ એ લેવાઈ ગયો એવું જણાતું હોય તો પણ એને બહાર નીકળવું કઠણ પડે. અને જેમ તુંબડાને કોઈ પાણીમાં ડૂબાડે તોય પણ તુરંત એ પાછું બહાર નીકળી જાય, એમ તેવો જે ભક્ત છે તે અવશ્યપણે માયામાંથી બહાર નીકળી શકે છે. મારે દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કહે જેમ કોઈ ધનાઢ્ય માણસ હોય ને ખૂબ સારા સારા મેવા મીઠાઈ બધું ખાધું હોય, દેશકાળ એવો આવે કે પછી એને એવું કાંઈ રહે નહીં, હાવ કંગાળ પરિસ્થિતિ આવી જાય. પછી તો પીપળીને બાફી બાફીને બિચારો ખાતો હોય, કોઠા બોરા ખાતો હોય, પણ ભારે ભારે જે મેવા મીઠાઈ ખાધા એ ભૂલાતા નથી. ભલે ખાઈ નથી શકતો પણ ભૂલાતા નથી. એમ ભક્તને પણ મહારાજના સુખનો અનુભવ કંઈક કર્યો હોય તો એને દેશકાળે કરીને એમાંનું કાંઈ વર્તાતું નથી, પણ ઓલો જે આનંદ પ્રાપ્ત કર્યો એ ભૂલાતો નથી. તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે ને તેને પછી સમાગમનો યોગ ન રહ્યો અને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો થકો સુખ દુઃખને પ્રારબ્ધ અનુસારે ભોગવે પણ તે સુખને ભૂલી ન જાય એવો દેશકાળ આવ્યો કે જે દેશકાળને કારણે એ સત્સંગના ભીડામાં ન રહી શક્યો અથવા તો સત્સંગનો ત્યાગ કરી દેવો પડ્યો, તોય પણ મહારાજ કે એ સુખ ભૂલાય નહીં. પ્રારબ્ધ અનુસાર એને દુઃખ કદાચ ભોગવવું પડે. આપણે મનમાં એમ થાય મહારાજ પ્રારબ્ધ તો સાફ કરી નાખ્યું ને, પણ પ્રારબ્ધને મહારાજ સાફ કર્યું, સોળીનું દુઃખ કાટે મટાડ્યું, પણ જેને જે જવાબદારી સોંપી છે મારે જેમ નિમિત્ત તો રહેવા દે તો જરાક નિમિત્ત પણ ક્યારેક જીવના ભૂકા કરી નાખે. પણ એવી પરિસ્થિતિમાં પણ ભક્ત એ ભગવાનને સંભાળતો રહે છે. માને કે એવી પરિસ્થિતિમાં પણ એણે પૂર્વે જે મહારાજનું સુખ ભોગ્યું છે એટલે એના મનની અંદર હિંમત રહે છે અને બહાર નીકળવાના પૂરા ચાન્સીસ રહે છે. અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી અને તેનો અનુભવ થયો નથી તે શું સંભાળે? કોઈ દી ભજન કર્યું નથી, કોઈ દી નિયમ પાળ્યા નથી, ભગવાનના સુખનો કોઈ નિશ્ચય નથી. હવે એને તો વિપરીત દેશકાળ નહોતો, સાનુકૂળ દેશકાળ હતો ત્યારે હરખું નથી આવ્યું, તો વિપરીત દેશકાળમાં તેનું હરખું રહે જ કેમ? એટલે મહારાજ કહે કે એને તો કોઈ દી હરખું આવે નહીં, એ તો પશુ જેવો છે. હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ, જે ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી, અને ભગવાન વિના બીજા સર્વેના સર્વેને કાળ ભક્ષણ કરી જાય છે, ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું, એવા ભગવાન છે. ભગવાનનું સ્વરૂપ કેમ સમજવું એ સરસ વાત બતાવી. ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી, ભગવાન જેવા તો એક ભગવાન જ છે. ભગવાન જેવી લાવણ્યતા, ભગવાન જેવો આકાર, ભગવાન જેવું રૂપ, ભગવાન જેવા કોઈ પણ ગુણ કોઈની અંદર ક્યારેય હોઈ ન શકે. અને ભગવાન વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરી જાય છે, અને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું, એવા ભગવાન છે. અને ભગવાન જેવા તો એક ભગવાન છે પણ બીજો કોઈ નથી. અને ભગવાનના સાધર્મ્યપણાને પામે એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો છે, તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે ને તે સર્વેમાં શ્રેષ્ઠ છે. એક તો ભગવાનનો આકાર દિવ્ય છે અને ત્યાં કાળ માયા કોઈનું ચાલતું નથી, ને બીજા નંબરમાં ભગવાનના ધામમાં રહેલા જે મુક્ત એનો આકાર એ દિવ્ય છે ભગવાનના સાધર્મ્યપણાને પામે. એટલે પરમાત્મા સુધી પહોંચી ગયેલા એવા જે મુક્તો છે એ પણ દિવ્ય છે. અહીંયા એમ કીધું ભગવાનના સાધર્મ્યપણાને પામે એવા જે ભગવાનના ધામના ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો, તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે. ભગવાન અને ભક્ત બધાને આકાર એક સરખા થઈ જાય છે, બધી સત્તા એક સરખી દેખાય, તેમ છતાંય ભગવાન ભગવાન છે ને ભક્ત ભક્ત છે, મુક્ત મુક્ત છે. મુક્ત જેવા જેવા ભગવાનને સમજતો જાય તેવી તેવી સ્થિતિ તો ભગવાને ભક્તને આપી દે છે, અને તોય ભગવાન તો અગાધ ને અગાધ રહે છે. મહારાજ સારંગપુરના 17મા આ વાત લખી છે અને મધ્યના 67મા પણ મહારાજે આ વાત લખી છે. મહારાજ કે ભક્ત જેવા અમને સમજે એ જ ક્ષણે અમે એને એવા કરી દઈએ છીએ, તો પ્રશ્ન થાય તો પછી ભક્ત અને ભગવાનમાં ભેદ મટી જાય ને? તો કે ના, ભક્ત ભગવાન જેવો થઈ જાય, જે સંકલ્પ કરે એવો થઈ જાય, પણ ત્યાં તો એવું જણાય છે કે મારા કરતાં તો ભગવાન બહુ જ મોટા છે, અને એવું જણાય એ જ ક્ષણે ભક્તને ફરીને ભગવાન એવો જ કરી દે છે, ત્યાં તો ભગવાન એને એથી પર દેખાય છે. ભક્ત ભગવાનની મોટો સમજવામાં રાત દાડો એમાં ખૂટેલો રહે છે, એમ પોતે મોટો થતો જાય, પણ એમ એમ એને ભગવાનનું પરપણું પરપણું જણાતું જ જાય છે. ભક્ત ભગવાન જેવી સામર્થ્ય પ્રાપ્ત કર્યા પછી પણ ભગવાન અપાર ના પરે છે, એક હોવા છતાં અનંત મુક્તોને એ સામર્થ્ય આપે, તેમ છતાં એમાંથી લેશ માત્ર ઓછું થતું નથી. જેમ સમુદ્રમાંથી હજારો લાખો પક્ષીઓ પાણી પીએ પણ સમુદ્રનો તાગ ન આવે કે લેશ માત્ર ઓછો થતો નથી, એમ ભગવાનની સામર્થ્યમાં કોઈ ઓછપ થતી નથી. એટલે પુરુષ અને પુરુષોત્તમ બે વિભાગ તો રહે જ છે, સ્વામી અને સેવકનો નાતો તો રહે જ છે, ને એમને ઉપાસ્ય છે અને સર્વેના સ્વામી છે, ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી. એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ને ધ્યેય છે, અને એવું જે એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે, એવું ભગવાનનું સ્વરૂપ છે. અને ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિશે રહ્યા થકા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા જે સર્વે જીવના સમૂહ તેમને વિશે તેમના યથાયોગ્ય કર્મ ફળ પ્રદાતાપણે અંતર્યમી રૂપે કરીને રહ્યા છે, અને સર્વે જીવના જીવન છે એ વિના એ જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નથી થતો. હવે ભક્તો સમજ્યા જેવી વાત આવે છે, હવે જરાક સાવધાન રાખજો, અત્યાર સુધી બધી નોર્મલ વાત હતી, હવે ગહન એક બહુ સુંદર વિષય મહારાજાએ છેડે છે. અહીંયાથી વસ્તુનો પ્રારંભ થાય છે કે ભગવાન પોતાના ધામની અંદર એક દેશસ્થ થકા બિરાજમાને એક સ્વરૂપે મહારાજ પોતાના ધામમાં બિરાજમાન છે, અને અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા જે સર્વે જીવના સમૂહ તેને વિશે તેમના યથાયોગ્ય કર્મ ફળપ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. ભગવાન પોતાના ધામમાં રહેતા થકા અંતર્યામી સ્વરૂપે કરી અને ભગવાન સર્વત્ર જગ્યાએ રહેલા છે. તો પ્રશ્ન એવો અહીંયા ઉપસ્થિત થાય કે ભગવાન જેવા ધામમાં રહ્યા છે એવા જ અંતર્યામી સ્વરૂપે બધી જગ્યાએ જો રહ્યા હોય, માને જીવની અંદર ભગવાન જો રહ્યા હોય, તો અહીંયા એમ કીધું કે ભગવાનનું સાધર્મ્યપણું જ્યારે જીવાત્માને પ્રાપ્ત થાય છે ત્યારે, આ જ વચનામૃતમાં કીધું ભગવાનનું સાધર્મ્યપણું પ્રાપ્ત થાય છે એટલે ભક્ત જે છે એ ભગવાન તુલ્ય થઈ જાય, માને માયાથી પર થઈ જાય, નિર્ગુણ સ્થિતિને પામી જાય છે. અને બીજી બાજુ એમ કહે છે કે ભગવાન જે છે એ જ ભગવાન જે પુરુષોત્તમ નારાયણ એક દેશસ્થ છે એ જ બધી જ જગ્યાએ રહેલા છે, જીવ જીવની અંદર રહેલા છે. તો જીવાત્માને અને પરમાત્માને સાધર્મ્યપણું થયું અને સાધર્મ્યપણું થયા પછી એ જે ભક્ત છે એની અંદર માયા અડવી જોઈએ નહીં, બરાબર ને? ભગવાનનું સાધર્મ્યપણું એક બાજુ મહારાજ કહે, સાધર્મ્યપણું જ્યારે થાય છે ત્યારે ભક્ત ભગવાન તુલ્ય થઈ જાય છે, અને બીજી બાજુ એવું દેખાય છે કે જીવ તો માયાનો કીડો થઈને રહેતો હોય છે. ભગવાનનું સાધર્મ્યપણું જોવાય, અંતર્યામી છે ભગવાન, જીવની અંદર જો રહેલા જ છે તો સાધર્મ્યપણું થયું. સાધર્મ્યપણું થયું તો આમ પ્રણામ મળવું જોઈએ. એક વસ્તુ અહીંયા બાધક બને છે. બીજા નંબરમાં મહારાજે અંત્યના 27મા વચનમાં તો પણ એક વાત લખી, બહુ સુંદર વાત મહારાજ લખી. મહારાજ કહે કે જ્યારે પંચવર્તમાન યુક્ત બની ઇન્દ્રિયો અંતઃકરણને દાબીને વર્તે છે એવા જે ભગવાનના સંત એની અંદર હું સર્વ પ્રકારે નિવાસ કરીને રહું છું. તો એનો મતલબ જ્ઞાન નિવાસ કરીને રહ્યા, તો પછી અહીંયા કીધું નિવાસ કરીને રહીશ તો એ શું થયું? અહીંયા નિવાસ કરીને કીધું કે અંતરેમી પણ રહ્યો છું, અને પહેલી જગ્યાએ પાછા બીજી જગ્યાએ વાત કરે છે કે હું અંતરેમી પણ રહેલો છું. ત્રીજા નંબરમાં એમ કહ્યું કે વિરાટ જ્યારે મધ્યન 31માં વિરાટ જ્યારે ઊભું થવા સમર્થ ન થયું, એની અંદર ઇન્દ્રિયો અંતકરણ બધું જ હતું, એનો જીવ પણ હતો, પરંતુ વાસુદેવે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે જ વિરાટ કાર્ય કરવા માટે સમર્થ થયો. અને અહીંયા તો એમ કહે છે કે ભગવાન તો છે જ અંતરેમી, તો પછી પ્રવેશ કોણે કર્યો? અને પ્રથમના 27મા વચનામૃતમાં પણ મહારાજ એવું કહે છે કે અમે આ જે વાત બતાવી એ પ્રમાણે જે વર્તે છે એની અંદર સદૈવને માટે મારો વાસ થાય છે. તો અહીં એક ફીર વાસ તો બતાવી દીધો, તો પછી સદૈવને માટે વાસ કેમ લખ્યા? એટલે આ વાત બહુ સમજ્યા જેવી છે કે જે અંતર્યામીપણાની વાત જે કરે છે કે પરમાત્મા જીવાત્માની અંદર રહેલા છે એ જે વાત થાય છે એ કયા જીવાત્માની અંદર? તો લાગઠ નહીં, પણ જેનો ભક્ત બને છે, જેનો ભક્ત બને છે એવા ભક્તની અંદર પરમાત્માનો પૂર્ણ આવિર્ભાવ હોય છે, લાગઠ હોતો નથી. તો આપણા મનમાં એમ થાય તો પછી કોનો આવિર્ભાવ છે? તો એને માટે મહારાજે પ્રથમના 13મા વચનામૃતમાં વાત બતાવી. મહારાજ કહે કે અમારી પુરુષ પ્રકૃતિરૂપી જે શક્તિ, અમારી પુરુષ પ્રકૃતિરૂપી જે શક્તિ, એ શક્તિના અંતર્યામી એના અંતર્યામીપણે કરી અને આખી સૃષ્ટિનો અમે પાલનહાર બનીએ છીએ. એટલે સ્પષ્ટ વાત એવી થાય છે કે અંતર્યામીપણે તો પુરુષ રહ્યા છે, નહીં કે પુરુષોત્તમ. અને એની સાથે ગોપાળાન સ્વામીની વાતો પણ સાક્ષી પૂરે છે. સ્વામી કે કોઈ જો મહારાજને અંતરેમી સમજશે તો એને નિર્વિકલ્પ નિશ્ચય જ નથી, એને સવિકલ્પ નિશ્ચય છે એમ સમજવું. અને એવો જે ભક્ત છે એના મોક્ષમાં તો બહુ ફેર રહી જશે, ગોપાળાન સ્વામી વાત સાક્ષી પૂરે છે. એટલે આ બધા વચનામૃત જોતા એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે અંતર્યામીપણે પરમાત્મા નહીં પણ પુરુષ રહ્યા છે. તો આપણા મનમાં એમ થાય તો પછી ભગવાનના સારા સારા સંતો અને ભક્તો પણ ક્યારેક ક્યારેક કહે છે કે ભગવાન અંતર્યામી રહ્યા છે. અને અહીંયા પણ એમ કીધું કે ભગવાન અંતર્યામી રહ્યા છે તો કેમ સમજવું, બે દ્વિધા કેમ થાય? તો એનું કારણ એવું છે કે જીવ પ્રાણી માત્રની અંદર અંતર્યામી મહાપુરુષ જ રહેલા છે, પણ મહાપુરુષમાં તો કોક હોવા જોઈએ ને, સમજાય છે? મહાપુરુષમાંનો મહાપુરુષ સુધીની લેવલમાં મહાપુરુષ કોઈને કોઈમાં પ્રધાન પુરુષ સુધી બધામાં રહ્યા છે, પણ મહાપુરુષમાં કોણ રહ્યું છે? તો મહાપુરુષની અંદર પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. એટલે પુરુષોત્તમ નારાયણ મહાપુરુષમાં બિરાજમાન છે, એવા મહાપુરુષ અંતર્યામી સ્વરૂપે રહ્યા છે, નહીં કે પુરુષોત્તમ. એટલે મહાપુરુષ રહ્યા છે, પણ મહાપુરુષને સામર્થ્ય આપનાર આખી તો એક ભગવાન જ છે. એટલે આમ જનતામાં એવું કહેવામાં આવે છે કે ભગવાન અંતર્યામી સ્વરૂપે રહે છે, પણ એવા નાના નાના ડિપાર્ટમેન્ટ ભગવાન સંભાળતા નથી. જો બહુ મોટી ફેક્ટરી, બહુ મોટું કારખાનું હોય તો એમાં બે ત્રણ સ્ટેપે શેઠ આવે, સમજાણું? હજાર ઘંટે હાંકતા હોય ને તો એના ખાતા પાડેલા હોય, પચાસ પચાસ પચીસ પચીસ ઘંટીના, પચીસ પચીસ ઘંટી ઉપર પાંચ પાંચ મેનેજરો મૂક્યા હોય. હવે પચીસ પચીસ ઘંટી ઉપર પાંચ પાંચ મેનેજરો મૂક્યા હોય એ મેનેજરની ઉપર પાસે દેખરેખ રાખવા માટે એવા પચાસ મેનેજરો ભેગા થઈને એના ઉપર પાસે બીજા પાંચ મૂક્યા હોય, અને એવા પાસે પચાસ મેનેજરો ભેગા થાય ત્યારે એના ઉપર પાંચ મૂક્યા ને એની ઉપર શેઠ હોય, એમ આમાં પણ આ મેનેજમેન્ટ બહુ મોટું થઈ ગયું. એટલે ઠાકોરજી પણ આવ્યું જ સેટિંગ કાંઈક કર્યું છે કે અંતર્યામી સ્વરૂપે તો મહાપુરુષ જ છે, નહીં કે ભગવાન. પરંતુ તેમ છતાંય ભગવાનનો ભક્ત ભગવાનને જ અંતર્યામી સમજે છે. એનું કારણ એ છે એને ભગવાન ઓળખાણા પછી મહાપુરુષની કોઈ કિંમત નથી કે મહાપુરુષ વળી કોણ મારી વચ્ચે આડો. એટલે મહાપુરુષનું જે વર્ચસ્વ એને ગણકારતો નથી, તો મહાપુરુષને ગણકાર કાઢી નાખે તો પછી કોણ આવે? પછી ભગવાનનું સ્ટેપ જ આવે. એટલે ભગવાન અંતર્યામી છે એમ ભક્ત કહે છે, ક્યાંક બોલે પણ છે, પણ હકીકત તો સીધે સીધા અંતર્યામી સ્વરૂપે કરીને તો મહાપુરુષ જ છે, પણ પુરુષોત્તમ નારાયણ નથી. એટલે બહુ અદ્ભુત વચનામૃત છે. અને સર્વે જીવના જીવન છે ને એ વિના એ જીવ કાંઈ કરવાને ને ભગવાનને સમર્થ નથી થતો. ભગવાન અંતર્યામી છે, જીવના જીવન છે એ વિના કાંઈ કરવા સમર્થ નથી થતા. તો માને કે જીવાત્માની અંદર અંતર્યામી સ્વરૂપે મહાપુરુષ છે, પણ મહાપુરુષ પણ પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય વિના કશું જ કરવા સમર્થ થતો નથી. એટલા માટે એમ કહ્યું કે જીવાત્મા પણ મહાપુરુષ, જીવાત્મા પણ પરમાત્મા વિના કાંઈ કરવા સમર્થ થઈ શકતો નથી. અને શિક્ષાપત્રી પણ મહારાજે મહાપુરુષનો વચ્ચેનો સ્ટેપ એક બાજુ કહી દે અને સિદ્ધ જીવની અંદર પરમાત્મા રહ્યા છે એમ શબ્દ મૂક્યો, પણ ગોપાલ સ્વામીની વાત પ્રમાણે અને મહારાજના શબ્દ પ્રમાણે મધ્યનું તેરમું વચનામૃત, પ્રથમનું તેરમું વચનામૃત, એ બધા વચનામૃતનું તમે જો વ્યવસ્થિત ગોઠવો અને સમજો તો અંતર્યામી સ્વરૂપે તો મહાપુરુષ છે. એટલે આમાં મહારાજની મોટે સમજવાની, કેવી સમજવાની કે ઓહો આટલા બધા જીવાત્મા ઉપર અંતર્યામીને લોકો બહુ મોટા માને છે અને અંતર્યામી ક્રિયા જે કરે છે એ સર્વે સર્વા છે. આ દુનિયા અટવાણ એટલે એ શું માને છે કે સર્વે સર્વા કોણ? તો કે જે અંતર્યામી છે સર્વે સર્વા છે. એટલે અંતર્યામી કોણ? તો મહાપુરુષ છે. એટલે મહારાજ મધ્યને એકત્રીસમાં એમ કીધું કે જગત માત્ર પુરુષને જ પુરુષોત્તમ કહે છે. જગત માત્ર, શાસ્ત્ર માત્ર, મારે જ કીધું જગતને ક્યાં કહો, મારે કે શાસ્ત્ર માત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે. એનું કારણ આ જ છે કે અંતર્યામી સ્વરૂપે પુરુષ છે, એટલે અંતર્યામી છે એ સર્વથી પર હોય, એથી પર કાંઈ હોય જ નહીં એમ શાસ્ત્રોના લખનારાઓએ, શાસ્ત્રોનું મનન કરનારાએ કલ્પના કરી અને અંતર્યામી એ સર્વથી પર છે માટે એ જ પુરુષોત્તમ હોય, એથી પર કાંઈ હોય નહીં એમ વિચાર કરીને ત્યાં અટકી ગયા. પણ મહારાજ કે ખબર નથી કે એની અંદર એ કોઈ અંતર્યામી છે અને જે અંતર્યામી છે એ પોતે પુરુષોત્તમ છે. એટલે ભક્તો, દુનિયા જેને અંતર્યામી સમજે છે એથી તો મહારાજ ઘણા જ પર છે, અને એવા મહારાજ આપણને મળ્યા છે એનો કેફ હોવો જોઈએ. આમાં અંતર્યામી મહારાજ નથી એમ કહેવાય કે મહારાજની નાનપ નથી થતી હોય, મોટપ વધે છે. જેવી રીતે કોઈક બહુ મોટી ફેક્ટરી હોય અને એની મુલાકાત લેવા માટે ઘણા બધા લોકો ગયા હોય, બહુ મોટી ફેક્ટરી હોય અને ત્યાં જઈને જોવે તો જબ્બર મોટી ઓફિસ હોય, ઓફિસમાં સુંદર મજાની ખુરશી હોય અને ખુરશી પર કોઈક બેઠું હોય, એટલે અજ્ઞાત માણસ જેને ખબર નથી પહેલી મુલાકાત થી તો એમ જ મને આ શેઠ છે, આ શેઠ છે. પણ સમજી લો કે શેઠ એ નથી, મેનેજર જ છે. અને પછી ઓળખાણમાં વાત વાતમાં એમ કે ભાઈ હું શેઠ નથી, હું તો મેનેજર છું, અથવા તો કોઈ આવીને કે એ શેઠ નથી એ પોતે મેનેજર છે એમ કહેવાથી ભલે ગમે એટલી મોટી ખુરશી હોય, ગમે એવડી મોટી ઓફિસ હોય, આ શેઠ નથી આ મેનેજર છે એમ કહેવાથી શેઠની કિંમત ઘટે કે વધે? વધે. કે આવડી જોરદાર ઓફિસ, આવી સીટ, એના ઉપર મેનેજર બેઠો છે તો શેઠની તો ઓફિસ વળી કેવી હશે? આમ આ શેઠની ખુરશી તો કેવી હશે? એટલે અંતર્યામી સ્વરૂપે મહાપુરુષને કહેવાથી પુરુષોત્તમની મોટપ જરાય ઓછી થતી નથી, ઉલટાની વધે છે. અને ભલે ગમે એટલી મોટી ઓફિસ હોય અને ગમે તેવી સારી ખુરશી ઉપર મેનેજર બેઠો હોય, એ ભલે એ ખુરશી ઉપર બેઠો, પરંતુ તેમ છતાંય માલિક પણ એનું નથી, માલિક તો કોઈક બીજો જ છે. એમ ભલે બધાના અંતર્યામી સ્વરૂપે રહેલા હોય મહાપુરુષ, પરંતુ તેમ છતાં માલિક પણ એ મહાપુરુષ નથી, માલિક તો પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે. એવી અદ્ભુત વાત મહારાજ આ વચનામૃતની અંદર કરી રહ્યા છે. મહારાજ પોતે એમ કહે છે કે જ્યારે મારા સાધર્મ્યપણાને પામે છે ત્યારે ભક્ત નિર્ગુણ સ્થિતિને પામી જાય છે. મારા સાધર્મ્યપણાને પામે ત્યારે ભક્ત નિર્ગુણ સ્થિતિને પામી જાય છે. એટલે આપણા મનમાં એમ સંકલ્પ જે રહેતો હોય તો નિત્ય મહારાજની સાથે આપણે કેમ નિર્ગુણ નથી થતા, પણ અંતર્યામી મહાપુરુષ છે ને એની સાથેનો સંબંધ જીવાત્માને છે, પુરુષોત્તમની સાથે સંબંધ નથી. પણ ભક્ત જ્યારે પરમાત્માની આરાધના કરે છે, ભક્ત જ્યારે ઉચ્ચ કોટિ પર જાય છે, ત્યારે એવા ભક્ત માટે પરમાત્મા તુરંત પ્રગટ થાય છે. માને એ મહાપુરુષના માધ્યમથી, મહાપુરુષ જે અંતર્યામી સ્વરૂપ હતું, એ સ્થાન પરમાત્મા તુરંત સ્વીકારી લે છે. અને પરમાત્મા જ્યારે એ સ્થાન સ્વીકારે છે ત્યારે ભક્ત પણ નિર્ગુણ સ્થિતિને પામી જાય છે, ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થતાની સાથે. ભલે એનું એ શરીર હોય પણ ભક્ત નિર્ગુણ સ્થિતિને પામી જાય છે, પછી એને માયા અડી શકતી નથી. બાકી અંતર્યામી સ્વરૂપે મહાપુરુષ હોય ત્યાં સુધી માયા હટે ક્યાંથી? અંતર્યામી સ્વરૂપે ક્યાંથી હટે? મૂર્તિમાન જે મહાપુરુષ એનથી નથી હટી, સમજાય? કારણ કે મૂર્તિમાન મહાપુરુષ એની સાથે નિત્ય સંલગ્ન થયેલી માયા છે, તો અંતર્યામી મહાપુરુષથી તો હટે જ છે નહીં. એટલે અંતર્યામી સ્વરૂપે મહાપુરુષ છે, અને મહાપુરુષ છે ત્યાં સુધી માયા હટતી નથી. જ્યારે ભક્ત દાખલો કરી, પ્રયાસ કરી એ સ્થાન પરમાત્મા સુધી પહોંચાડે છે, ત્યારે માયા આપોઆપ હટી જાય છે અને ભક્ત મુક્ત સ્થિતિને પામી જાય છે. અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે. ક્યાં ભગવાન? ક્યાં ભગવાન? તો કે અંતર્યામી મહાપુરુષના પણ જે નિયંતા છે, એવા જે ભગવાન, એ વિના જીવ કાંઈ કરવાને સમર્થ થતો નથી. જેમ કોઈ સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયા બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે, તેમ ભગવાન એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગ કળાના સામર્થ્ય કરીને સર્વે ક્રિયાને કરે છે. અને જેમ અગ્નિ જે તે કાષ્ટને વિશે અને પાષાણને વિશે રહ્યો છે, તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે ને કાષ્ટ પાષાણનું રૂપ બીજી રીતનું છે, તેમ ભગવાન સર્વે જીવને વિશે રહ્યા છે, તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે. ભગવાનનું રૂપ બીજી રીતનું છે અને જીવાત્માનું સ્વરૂપ બીજી રીતનું છે. બીજી રીતનું એટલે જીવાત્મા જે છે એને માયાનો પ્રસંગ પડે તો બદ્ધ બની જાય એ રીતનું એનું સ્વરૂપ છે. જ્યારે પરમાત્માનું સ્વરૂપ કેવું છે? માયા જો પરમાત્માને ટચ કરવા જાય તો માયા સ્વયં નિર્ગુણ સ્થિતિને પામી જાય. ભગવાનનું સ્વરૂપ એ રીતનું છે. અને એવી રીતના અનંત ઐશ્વર્યયુક્ત એવા જે એ ભગવાન, તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. એ જ ભગવાન ક્યાં? અક્ષરધામની અંદર જે બિરાજમાન છે, જેનું સ્વરૂપ બીજી રીતનું છે, જે પરમાત્મા મહાપુરુષ આદિકને પ્રેરણાના કરનારા છે અને એના માધ્યમથી અનંત કરોડો બ્રહ્માનું સંચાલન કરનારા છે, એવા જે ભગવાન તે જ દયા કરીને મનુષ્યતનનું ધારણ કરે છે. મનુ જેવા જીવાત્મા પર દયા કરીને થાય છે. તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ કરી હોય ને તે જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય તો તેની વિસ્મૃતિ ક્યારેય થાય? આવી રીતનું જ્ઞાન થયું હોય કે સર્વ કોઈ જેની આગળ ઝૂકી જાય છે, સર્વ કોઈ જેને અંતર્યામી સ્વરૂપે પુકારે છે, એનાય પણ નિયંતા મને મળ્યા જે મહારાજ, તે જ પોતે પુરુષોત્તમ છે અને એની સામર્થ્ય વત્તે સર્વત્ર જગ્યાએ સમર્થપણું દેખાય છે, એવી રીતનું જ્ઞાન થયું હોય અને જ્ઞાનની સાથે પછી એના ભજને કરીને સુખનો લેશ થયો હોય તો મહારાજ કે પછી એને ભૂલવા જાય તોય પણ ભૂલાય નહીં. અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેની વિશે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસરી જાય, ગમે એવું દુઃખ પડે નહીં. કારણ કે મહારાજની મોટપ જાણી લીધી અને મોટપ જાણે એની સાથે એને પ્રાપ્તિ જણાઈ જાય, સમજાય? મોટપ જાણેની સાથે પ્રાપ્તિ પણ જણાઈ જાય છે. આ લોકમાં તમે જુઓ, ખાલી ખબર પડે કે અમેરિકાને વિઝા મળી ગયા, અમેરિકાને વિઝા મળી ગયા, તે પોતે માનવા માંડે કે હવે હું તો ધનાઢ્ય બની ગયો, બીજાએ માનવા માંડે કે આ ધનાઢ્ય બની ગયો હવે ખાલી વિઝા મળ્યા ત્યાં. પછી ત્યાં ગયા પછી શું દિશા થાય છે એ તો ગયા એને ખબર છે, સમજાય? પણ સહજ માનવા માંડે છે. એવી રીતે અહીંયા બહુ અદ્ભુત વાત બતાવી કે ભગવાનના સ્વરૂપનો સુખનો લેશ જ્યારે જીવાત્માને આવે છે, ભગવાનનો સંબંધ થાય છે, એની સાથે જીવાત્મા માયા થકી પર થઈ જાય છે. ઓલામાં તો થાય થાય નહીં થાય, પણ એનો એનો સંબંધ થતાની સાથે જેમ ધનાઢ્યપણું મનાય જાય, સુખપણું મનાય જાય છે, એમ જીવાત્માને આવા જે મોટા ભગવાન એનો સંબંધ થતાની સાથે પોતાને અંતરની અંદર અહોભાવ પ્રગટ થઈ જાય છે, પછી એની ક્યારેય એની વિસ્મૃતિ થતી નથી. એટલે એકવાર ભગવાનના સ્વરૂપના સુખનો લેશ આવી જાય, મહારાજ કે દેશકાળ આવે અને કદાચ દુઃખની અનુભૂતિ થાય, તો પણ એનું દુઃખ મનાતું નથી. શું કામ? એને ખબર છે કે આ મારા દુઃખનો પીરિયડ તો બહુ શોર્ટ ટાઈમ માટે છે, વધી વધીને કેટલું હોવ વર, અને સમજણો થયો પછી થોડા વર હોય નહીં ને, સમજણો થતા થતા કમસે કમ 15 વર્ષ તો ગયા હોય. એટલે પંચ્યાસી રૂ, એ પંચ્યાસી કોને? જેને પૂર્ણ રીતે અવસ્થા ભોગવવાની કળિયુગ પ્રમાણ હોવ વર હોય તો, બાકી મૂળે 85 નો થવાનું હોય, 70-75 વર્ષમાં તો બધું હંકી લેવાનું, એમાં 15 વર્ષ તો વયા ગયા. એટલે એને એમ મને કે મારો જે દુઃખનો ગાળો છે એ તો 50-60 વર્ષનો છે, પછી તો મને પરમ સુખ પ્રાપ્ત થવાનું છે, એવું એનું ચોક્કસ થઈ ગયું. હું કામ થઈ ગયો તો કે એણે એવું અનુભવ્યું છે કંઈક, એટલે એને વર્તમાન કાળનું દુઃખ પછી નડતું નથી. દાખલા તરીકે કોઈ ગરીબ મા બાપ છે, દાળિયું કરે છે, પણ છોકરો બહુ જ હોશિયાર છે અને મેડિકલ કોલેજમાં એડમિશન એને મળી ગયું છે, અને મેડિકલ કોલેજમાં પણ 50-100 વિદ્યાર્થી એનો પહેલો નંબર આવે છે, પછી એના મા બાપને દાળિયું કરવી પડે તો પણ દાળિયુંનું દુઃખ એને નડે નહીં. ઓફકોર્સ કદાચ એને ભણાવવામાં 5 વીઘા જમીન હોયમાંથી 2 વીઘા વેચી દેવી પડે તોય પણ એને નડે નહીં. શું કામ ન નડે? એને ભવિષ્યનું સુખ દેખાવા માંડ્યું છે, એને ભવિષ્યનું દુઃખ સુખ દેખાવા માંડ્યું છે, એટલે એને વર્તમાન કાળનું દુઃખ નડતું નથી. એમ મહારાજ કે ભગવાનના સુખનો લેશ આવ્યો હોય તો એને ચોક્કસ એ જ્ઞાન જીવમાં ઉતરી જાય કે આ જે દુઃખ છે તો બહુ ટૂંકા ગાળા પણ માટે છે, અને ત્યાર પછી મહાસુખ મળનારું છે. એ સુખના આનંદમાં વર્તમાન કાળનું દુઃખનો અહેસાસ એને થતો નથી. બહુ અદ્ભુત વાત મહારાજ બતાવે. અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને છે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસરી જાય નહીં. જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વિસરતું નથી તેમ. અને આ વાર્તા શા સારું કરીએ છીએ? હવે મહત્વનો પોઈન્ટ ફરીવાર શરૂ થયો. આ વાર્તા શા સારું કરીએ છીએ? તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે, પણ કદાચિત દેશકાળ પ્રારબ્ધના વિષમપણા થકી એવો યોગ ન રહે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય, અને એને એવો દ્રઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય જે મારું ક્યારેય અકલ્યાણ થશે. મહારાજ કે જીવન છે, આ શરીર છે, શરીરમાં તો સુખ દુઃખ બધું બદલતું રહેવાનું, એ ખરખું રહેવાનું નથી. શરીરમાં સુખ દુઃખ બદલતું રહેવાનું, સાથે મહારાજે અંત્યના 13મા વચનામૃતમાં પણ લખ્યું, મહારાજ કે જ્યાં ધાર્યું હોય ત્યાં રહેવાય અને ન પણ રહેવાય. ક્યારેક ભગવાનના ભક્તનો સંગ છૂટી પણ જાય, પણ આ વાત જો હા પડી ગઈ હોય કે મને મળ્યા જે મહારાજ એ સર્વોપરી છે, એ નિશ્ચય ચોક્કસ થઈ ગયું હોય, તો મહારાજ કે ભક્ત ગમે ત્યાં વિચરતો હોય તો એને કોઈ જગ્યાએ નિષ્ઠા બીજે બંધાય નહીં. અને જેને મહારાજ સિવાય ક્યાંય નિષ્ઠા છે જ નહીં એવો જે ભક્ત છે, એને દેશકાળે કરીને કદાચ ક્યારેક દેશકાળે કરીને ક્યારેક વર્તમાન ગૌણ જેવા થઈ ગયા હોય તોય પણ મહારાજ કેનું અકલ્યાણ થાય નહીં, એનું અકલ્યાણ કદી ન થાય. જેને મહારાજની વિશે નિષ્ઠા સંપૂર્ણપણે હા પડી ગયેલી છે અને સંપૂર્ણપણે મહારાજની વિશે સર્વોપરીપણાવું મનાઈ ગયું છે. આગળ નિષ્ઠાની વાત દૃઢ થવી એ જેમ તેમ નથી, અને દૃઢ થયા પછી એની મહત્તા પણ જેમ તેમ નથી. જીવાત્માને જલ્દી આ વાતની ઘેર ન બેહે, અને એકવાર બેહી ગયો હોય પછી એવી બેહેલી હોય કે એને કોઈ કાઢવા જાય તો નીકળે નહીં, ગમે તેવો દેશકાળ આવે તો નીકળે નહીં. બાકી મહારાજ કે સામાન્યપણે ભજન કરતો હોય, મંદિરે આવતો હોય અને કદાચ પૂજા પાઠે કરતો હોય અને કથા વાર્તા બધું જ કરતો હોય, પણ આ ઘેર ન બેઠી હોય નિષ્ઠાની, અને થોડો ઘણો દેશકાળ આવે તો એ જીવાત્માનું ભેમ્યા વિના રહે નહીં. એ સ્વામિનારાયણનો તિલક ચાંદલો બંધ કરે અને વચ્ચેનો એક ચાંદલો ઓછો કરી નાખે, ન્યા પોગતાને જરાય વાર લાગે નહીં. એટલા માટે ભક્તો હું ઘણી ફેરી કહું છું કે જેને મોક્ષ માર્ગમાં વિઘ્ન ન જ આવવા દેવું હોય એવા ભક્તોએ બે વાતની બહુ જોરદાર દ્રઢતા કરવી. જિંદગીમાં કોઈ દી મોક્ષમાં વિઘ્ન ન થવા દેવું હોય તો એક તો મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરવી. સર્વોપરી નિષ્ઠા જો દ્રઢ નહીં થઈ હોય તો આ તો મૃત્યુલોક છે. સ્વામી વાતમ લખ્યું કે વ્યવહાર તો સુધરો તો બગડેલો છે, સુરતના ખાડા જેવો છે એમ કીધું. લો ખાડો એટલે સંડાસ, હવે એમાં શું સુધરે? કદાચ કોઈ માનો ગ્રેનાઇટ નાખે પણ અંદર થોડી કસ્તુરી ભરીશ. એમ વ્યવહાર તો એવો જ છે, આ મૃત્યુલુક એવો જ છે. માનો કે આટલો વિશાળ સંપ્રદાય છે, આમાં રતને હોય, આમાં શંખલા હોય, આમાં ઘૂઘા હોય અને શિપલા હોતેન હોય. હવે કોકના હાથમાં શિપલું ઘૂઘું આવી ગયું અને પછી જાહેરાત કરવા માંડે કે ભાઈ આ સમુદ્ર બગડી ગયો, આમાં શિપલા ઘૂઘા છે, કાંઈ છે જ નહીં. બની શકે એવું, સમુદ્ર છે એમ. સંપ્રદાય પણ સમુદ્ર જેવો છે, એવા શિપલા ઘૂઘા કોકના હાથમાં આવી જાય ને પછી પેપરમાં કાંઈક આવે આવે બરાબર. અને એ જ્યારે સાંભળે ત્યારે પછી પોતાને જો નિશ્ચય મજબૂત ન હોય તો મનમાં એમ થાય સ્વામિનારાયણ સંપત્તિ મોટી, મંદિરો મોટા, ત્યાં જ મંદિરો મોટા એવા થોડા, બીજે ઘણા મોટા મંદિરો છે. મુંબઈમાં જોયું હતું મેં, વિદેશોમાં ઘણા છે એવું મેં સાંભળ્યું છે એમ માની અને સ્વામિનારાયણ મંદિરને મૂકે પડતું અને અવતારોના મંદિરમાં જાતો થઈ જાય જો નિષ્ઠામાં દ્રઢતા ન હોય તો. એટલે સ્વામિનારાયણના બનીને જિંદગી જેને જીવવી હોય એને એક તો આ વાત દ્રઢ કરી રાખવી, અને મહારાજે મોક્ષની પ્રથા જે ચલાવી એ મોક્ષની પ્રથા સર્વોપરી ઉપાસના અને મૂળ સંપ્રદાયમાં જ હોઈ શકે, અન્યથા ન હોઈ શકે. તો મૂળ સંપ્રદાયમાં જિંદગી જેને પૂર્ણ કરી હોય એને બીજી વાતની દ્રઢતા કરી રાખવી કે મહારાજ એમ કહ્યું કે મારા સ્થાને આચાર્યનું સ્થાપન કરું છું માટે મારું અપર સ્વરૂપ છે. એ અપર સ્વરૂપ જ છે, અપર એટલે બીજું, ભગવાન સ્વામિનારાયણનું બીજું સ્વરૂપ જ છે. એની દ્રઢતાની ગાંઠ પણ વાળી રાખવી, નતર દેશકાળ જ્યારે આવશે ત્યારે કદાચ અવતારોના મંદિરમાં નહીં જવાય તો મનમાં એમ થશે અહીંયા મંદિર છે તો ઓલપણે ક્યાં નથી, અક્ષરધામ પછીનો મળે કાંઈ નહીં, અહીંયા ખડું કરી દીધું છે એમ માનીની બાજુ ઘૂસી જવાય. ન્યાય સર્વોપરીત ક્યાંય છે એમ માની અને શીલો બદલી નખાય તો પણ મોક્ષમાં વિઘન થઈ જાય. એટલે જેણે મોક્ષમાં વિઘન ન થવા દેવું હોય એણે એક તો સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરવી અને આચાર્ય મારનો જે મહિમા છે એને ખૂબ દ્રઢ કરીને જીવમાં ભરી દેવો. આ બે વાત જો દ્રઢ હોય તો કદાચ આખી દુનિયા કુસંગી થઈ જાય, આખી દુનિયા. તો પોતે એકલો અડીખમ સ્વામિનારાયણ 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 ભજન કરે અને મહારાજ સર્વોપરી છે એમાં એને સંશય પણ ન થાય આવી અડીખમ નિષ્ઠા દ્રઢ કરી હોય તો. નેતર ખાલી બે પાંચ જણા જેના જીવમાં મોક્ષનું બીજ જ નથી, મુક્તિનું બીજ પણ નથી મુક્તિ માટેનું, એવા બે ચાર જણા આમથી આમ તેમ થાય ને એટલે તરત એમ કહે છે ઓહો હવે તો આપણે શું કરીએ, એના કરતાં આપણે એની જેમ જ કરીએ એમ. એવું ઢીલું પડી જવા હે જો બે વાતની દ્રઢતા નહીં હોય તો. અને આ બે વાતની દ્રઢતા હશે દુનિયામાં કોઈની તાકાત નથી એને ડગમગાવી શકે. અરે દુનિયા તો શું, ભગવાન સ્વામિનારાયણની તાકાત નથી ડગમગાવી શકે. બોલો આ વાતની બેની જો દ્રઢતા પડી ગઈ હોય, મહારાજ આવીને એમ કહે કે તું ભૂલો પડ્યો છો, તું મને સર્વોપરી કહે છો પણ હું સર્વોપરી નથી, હું બીજા અવતાર જેવો છું, તો મહારાજને કહી દે મહારાજ રહેવા દઈએ, એ વાતની ઘેડી બેસે નહીં. મહારાજ કહે તું માની જા તારા ભલા માટે આવ્યો છું અને તારે જો મારા ધામ સુધી આવવું હોય તો માની લે હું બીજા અવતાર જેવો છું, આમ જો તું નહીં માન તો દ્રોહ થાય અને જમપુરીમાં જાય. તો મહારાજને કહી દે મહારાજ મને સર્વોપરી કહીને પછી જમપુરીમાં જવામાં જે મોજ આવશે એ મોજ મને, હું તમને બીજા અવતાર જેવા કોણ મને ધામ મળે ને તો એમાં એવી મોજ મને નહીં છૂટે, માટે મને મારી મોજ લૂંટવા દો મહારાજ, બીજું મારથી નહીં થાય. આવી મક્કમતા એને પ્રગટ થાય આ વાતની હા પડી ગઈ હોય તો એને મહારાજ પણ ન ફેરવી શકે, બીજો કોણ ફેરવી શકવાનો. તે એના માટે મહારાજ કહે છે કે એવો જે ભક્ત છે એનું કદી પણ અકલ્યાણ થતું નથી, એના માટે શબ્દ છે. નહીં જરાક તકલીફ પડે આમ આમ ફગી જાય, જરાક તકલીફ પડે આમ ફગી જાય, બે દી તિલક ચાંદલો કરે, ચાર દી ભૂહી નાખે, વળી પાંચ દી આડું કરે, વળી જરા ખરખું થાય સીધું કરે, વળી જરા ખરખું થાય વચ્ચે લીટો કરે, એમ વળી હરખું થાય વળી પાછ તિલક ચાંદલો શરૂ કરે, એના માટેને આ વાત નથી. સમજાય કે નથી સમજાતું? આ તો એમ છે. મહારાજ કે એવો જે ભક્ત એનું અકલ્યાણ કદી થતું નથી અને આવો યોગ રહેવો દુર્લભ છે. મહારાજ કે આવો નાવો યોગ રહેવો તો દુર્લભ છે, માટે તમને કહી દઉં આવો નાવો યોગ કદાચ રહે અથવા તો ન પણ રહે. કારણ કે દેહ બધા કેવા છે, અનિશ્ચિત છે, ખબર નથી કેટલા શ્વાસ લેવાના છે. માટે જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી મા વાતની ઘેર જીવમાં બહેરી દેવી કે મહારાજ સર્વોપરી છે, મહારાજ એવા એક મહારાજ છે, એ વાતને લડી લડીને પી જાઉં કે જેથી કરીને આવો યોગ ન રહ્યો તોય પણ મોક્ષમાં વિઘન થાય નહીં. અને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે, આવી રીતે એક સરખું વર્તન રહે એ પણ દુર્લભ છે. ક્યારેક દેશકાળને અવલંબન કરીને મહારાજ કે જે આજ્ઞા છે એની અંદર પણ ગૌણતા થઈ જાય, જેથી કરીને પણ સંગ પછી ગમી ન શકે. કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય તો પણ આ વાર્તા સમજી રાખી હોય તેના જીવનું બહુ સારું થાય, માટે આ વાર્તા કરીએ છીએ. બહાર નીકળી જવાનું એટલે અહીં એમ જ સમજવું, સત્સંગના ભીડામાં ન રહી શક્યો, સમજાય ને? તો આનો અર્થ તો લોકો બહુ ઘટાડે છે કે બહાર નીકળી જવાનું એટલે મહારાજની બાંધેલી જે મર્યાદા છે, મહારાજે બંધારણ કર્યું, બંધારણને તોડીને બહાર નીકળી ગયા તોય પણ મોક્ષ થાય એવું શ્રીજી મહારાજ કદી લખે નહીં. કારણ કે મહારાજે પોતે ગુઢ ત્રણ જે સંકલ્પ કર્યા કે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી જીવાત્માનો મોક્ષ થાય, એ ત્રણ ગુઢ સંકલ્પમાં એક સંકલ્પ મારો એ પણ છે કે હું આચાર્યની સ્થાપના કરું કે જેથી કરીને સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી જીવાત્માનો મોક્ષ થતો રહે. અને જો એવું ઘટાડીએ આપણે કે આવી સમજણ કર્યા પછી સત્સંગ છોડી અને પોતાનું અલગ કરે તોય પણ મોક્ષ થાય, એ વાત જો હા પડે તો મહારાજનો એ ઠેરાવ ખોટો પડી જાય. પણ શ્રીજી મારાનો ઠેરાવ કોઈ ખોટો ન પડે. એટલે બહાર નીકળી ગયા એટલે એનો અર્થ એવો સમજવો કે કદાચ ભીહણમાં ન રહી શક્યો. આ સંતો બધા ભેગા રહે છે માનો, પણ કોઈ એ ભીહણ ન ખમી શક્યો તો આ સંઘ છોડીને કોઈ હરિમંદિર બાજુ એકલો ભજન કરે, પણ આ દ્રઢતા થાય તો મારે ક્યાંના મોક્ષમાં વિઘન થાય નહીં. હરિભક્તો છે માનો, મંદિર છે ગામમાં અને પચી પચા ઘર છે, બધા ભજન ભેગું કરે છે, પણ ક્યારેક સ્વભાવ સેટ ન થયો, સ્વભાવમાં અપસેટ થયો કે જેને કારણે ઈ પછી ઈ સંઘમાં નો ઈ ભીડામાં ન રહી શક્યો, પોતાની રીતે એકલો ભજન કરે છે. પણ આવી સમજણ દ્રઢ હોય તો મહારાજ કે એના મોક્ષમાં વિઘન ન થાય એમ સમજવું, નહીં કે સંપ્રદાયને અલગ કરી નાખી અને સંપ્રદાયથી અલગ પોતાનું વર્ચસ્વ ચલાવે તોય પણ કલ્યાણમાં વિઘ્ન ન થાય એવી મહારાજની કહેવાની વાત નથી. ઇતિ વચનામૃતમ 37મું થયું.